સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 185, પ્રસારણ તારીખ 16 સપ્ટેમ્બર 2010. વરસાદનું જોર ઘટતા ફરી ખેતી કામમાં વ્યસ્ત થઈ ગયેલા અમારા ખેડૂત ભાઈ બહેનોને આજે ફરી એકવાર નમસ્કાર.
ગૌરીબેન, આ વરસાદનું જોર ઘટી ગયું એ તો બરાબર છે, પણ હજુ સાલ છોડતો નહીં. હવે તો ખરેખર બે હાથ જોડીને કહેવાનું મન થાય છે કે મારા બાપ, તું વરે એની ના નહીં, પણ ખેતરમાં કોમ તો કરવા જવા દે, નહીતર મોય ઘાસ સિવાય બીજું કશું નહીં રહે.
મુકેશભાઈ, આ ગયા ગુરુવારે ઉમાબેને કીધું તું ને કે આ વર ખેડૂતોએ તો સૈનિકની જેમ તૈયાર જ રહેવાનું છે.
એમની જેમ ડોક્ટર પરાશરાજી અને શંકરભાઈએ પણ સલાહ એ જ આપેલી.
અરે, તમને વળી એ બંને ક્યાંથી મળી ગયા?
એમાં થયું એવું ને કે જયા શનિવારે ઈદ, ગણેશ ચતુર્થી અને જૈનોની સંવત્સરી એકી અંગાતે હતી, એટલે હું તો પહોંચી જો ગુરુજીને જોડે. બરાબર એ જ વખતે શંકરભાઈ ત્યાં જ બેઠા હતા, એટલે પછી બધું વિગતવાર પૂછી લીધું.
તો એમણે શી સલાહ આપી?
પેલું તો એક કામ કરવાનું કીધું કે ખેતરમાંથી પાણીનો નિકાલ કરી અને વરાપ આવે કે તરત જ ઢૂંઢ્યું ફેરવી દેવાનું, એટલે જમીનમાં હવાની અવર જવર વધે.
હું કામ ખબર છે મુકેશભાઈ, આ કોઈ પણ પાકનો વિકાસ તો જ સારો થાય જો જમીનમાં 50% ભેજ અને 50% પાણી હોય, અને તો જ એ જમીનમાં રહેલા પોષક તત્વોનો ઉપયોગ કરી શકે.
અને આ વખતે તો જમીનમાં પાણીનું પ્રમાણ 90% જેટલું થઈ ગયું છે, એટલે છોડને જરૂરી પોષક તત્વો તો ક્યાંય ઊંડા ઉતરી ગયા છે, અને ફૂગનો ઉપદ્રવ પણ એટલો જ વધી ગયો છે.
ડોક્ટર પણ એ જ કહેતા હતા કે કેટલા ખેડૂતને તો કપાસના છોડ હળી જઈને એવા ગંધાય છે કે બાજુમાં જઈને ઊભું ના રહેવાય. બોલો,
પણ તો પછી એનો ઉપાય જાણી લીધો કે નહીં?
જાણી લીધો ને. એમણે કહ્યું કે પહેલું તો ફૂગનાશક મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમ કે પછી બંને મિલાયેલી સાફ જેવી દવા લેવાની.
બરાબર.
મોય સૂક્ષ્મ પોષક તત્વોનું મિશ્રણ મિલાઈ દેવાનું અને 8-10 દાડાના અંતરે 1-2 છંટકાવ કરી મેળવાના.
એ ગૌરીબેન, એ હારું તો હાઈ ઝિંક કે એમિનો એસિડ અથવા 19-19-19 પણ વાપરી શકાય ને.
અને કેટલાક મિત્રોએ તો એમોનિયમ સલ્ફેટ જ આપી દીધું છે, એટલે નાઇટ્રોજન મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ થાય અને ગંધક મળવાથી ફૂગ પણ ઘટે.
પણ એનાથી છોડના પોના પીળા ના પડી જાય?
તો એમાં શું વાંધો છે? પાંદડા સહેજ પીળાશ પડતા લાગે એટલું જ ને, પણ એનાથી બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હો
ગૌરીબેન, આ વખતે યુરિયાની ભારે ખેંચ છે, તો શિયાળા માટે ધ્યાન રાખવાનું ખરું?
એ માટે તો ગુરુજીએ એક જ ધ્યાન રાખવાનું બધા મિત્રોને કહ્યું છે કે સગવડ હોય અને બજારમાં યુરિયા મળતું હોય તો શિયાળુ પાકો માટે થોડું થોડું લેતા જ રહેજો, કારણ કે એ વખતે જરૂર પડશે ત્યારે કદાચ વેળાસર ના મળે તો આપણે મો વકાસીને બેસી રહેવું પડે ભાઈ.
એવું તો દવામાં બને છે. એટલે ગૌરીબેન, આ તમે જે અઠવાડિયે ડોંગરવાળાને સલાહ આપેલી કે ડોંગરમાં હવે ભૂરા તડતડિયાનો ઉપદ્રવ થશે, એટલે પેલી બુફરો ફેસિન લઈ આવીને સોટી જ મેળજો, પણ બજારમાં જો ને તો એ તો ના મળી. બોલો
મુકેશભાઈ, કોઈ એક જ દવા કે ખાતર ઉપર આધાર રાખીને બેસી રહેવાનું જ નહીં ને. બુફ્રોફેઝિન ના મળે તો ઇમિડાક્લોપ્રિડ લઈ આવવાની, લાન્સર ગોલ્ડ લઈ આવવાની. એ જ રીતે કપાસમાં કે કઠોળમાં લીલી ઈયળો દેખાય તો સાયપરમેથ્રિન કે ક્વિનાલ્ફોસ લઈ આવવાની, અને ક્ષમ્ય માત્રા વટાવે કે તરત એકાદ દવાનો છંટકાવ કરી જ દેવાનો,
અને જ્યાં જરૂર જણાય ત્યાં ફૂગનાશક દવાઓનો પણ છંટકાવ હાથે જ કરી દેવાનો. આ ઉપાય જેટલો વહેલો કરીએ એટલું નુકસાન ઓછું થાય.
ગૌરીબેન, એમ તો જેમણે મગફળી પીળી પડી જવાની ફરિયાદ કરી છે એમને મેં કહી દીધેલું કે ઓમો કઈ દવાની જરૂર નહીં, હીરાકણી અને મોય લીંબુના ફૂલ મિલાઈ અને છોંટી જ દેજો.
એ તો મુકેશભાઈ, જેમણે મગફળી મોડી વાવી હશે ને એમને આ ઉપાય કરવો પડશે.
બરાબર.
અને સાથે સોયામાંથી પોપટા બંધાય એ માટે સૂક્ષ્મ પોષક તત્વો છોડ પર છાંટવા પડશે. બાકી જેમને પોપટા બંધાવવાના શરૂ થઈ ગયા હશે એમને તો હવે ગેરુ કે ટીકાનો રોગ કે પછી દાણામાંય ફૂગ ના આવે એ માટે મેન્કોઝેપ અને કાર્બેન્ડેઝિમ અથવા હેક્ઝાકોનાઝોલનો છંટકાવ કરવો જ પડશે.
તો આગોતરી મગફળીમાં હવે થ્રિપ્સ કે તડતડિયાનો ડર ના રહે?
આવે ને, એ આવે, પણ એના નિયંત્રણ માટે ફોસ્ફામિડોન, ડાયમિથોએટ કે મિથાઇલો ડિમેટોન તૈયાર હોય તો ચિંતા નહીં કરવાની.
ગૌરીબેન, આ વર્ષ વરસાદ તો જાણે એક ધારો વરસ્યા જ કર્યો છે, બરોબર? એટલે ઘણા ખેડૂતો કહેશે કે કપાસમાં ખૂણિયા ટપકાનો રોગ આવવાની શક્યતા છે, તો એ વાત ખરી?
હા તો, અને ભેજ અને ગરમ હવામાન સાથે મળે ને એટલે માની જ લેવાનું કે ફૂગથી થતા રોગ તો આવવાના જ છે.
અને ફૂગને કાબુમાં લેવા તો મેન્કોઝેબ જ વપરાય ને ગૌરીબેન?
વાપરી શકાય, પણ લક્ષ્મી ભાભી, કપાસમાં થતો ખૂણિયા ટપકાનો રોગ એકલી ફૂગથી નથી થતો, એમાં બેક્ટેરિયા પણ જવાબદાર હોય છે. એટલે એને કાબુમાં લેવા કોપર ઓક્સિક્લોરાઇડ 15 લિટરના પંપમાં 30 ગ્રામ અને સાથે 7.5 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન. કઈ કઈ દવા?
કોપર ઓક્સિક્લોરાઇડ 30 ગ્રામ
અને સ્ટ્રેપ્ટોસાયક્લિન 7.5 ગ્રામ.
બિલકુલ બરાબર. આ બંને દવાઓ સાથે મેળવીને છાંટી દઈએ ને એટલે કપાસમાં પણ ખૂણિયા ટપકાનો રોગ કાબુમાં આવી જાય.
એ ગૌરીબેન, આ ચોમાહામાં બાપડા મૂંગા ઢોરની દશા બહુ ભૂંડી થઈ જાય છે.
આ
વીજળીના કડાકા થાય, પવન વાય, મચ્છર માખી કઈડે, બફારો થાય અને ગારાની ગંદકી માંથી બિચારાને હજાર જાતની તકલીફ પડે.
આ તમે સારું યાદ દેવડાવ્યું લક્ષ્મીબેન. આ ડોક્ટર પરાશરાજી કહેતા હતા કે ખરવા મોવાસાની રસી આપેલી હોય તો એ બાપડા ઘેટા બકરા તો ચોમાહામાં અડધા લંગડા જ થઈ જાય.
મુકેશભાઈ, ઘેટા બકરાને સૂકું અને ઠંડુ હવામાન જ વધારે માફક આવે.
બરાબર.
એટલે જયારે આવું એક ધારું ભેજ વાળું હવામાન રહે ને અને એમને કાદવમાં કે પાણીમાં જ ઉભા રહેવાનું થાય ત્યારે એમના પગની ખરીઓ ફોગાઈ જાય,
પછી એમાં બીજી જીવાતું કઈડે એટલે ખરીયુમાં પડે ચાંદા ને એટલે બિસાડા થઈ જાય લંગડા.
હા, પણ આપણે એમાં સેજે બેદરકાર નહીં રહેવાનું. હા ભાભી,
તમારી બધી વાત સાચી ગૌરીબેન, પણ એટલા બધા ઘેટા બકરાને હાચવવા ચ્યો આગાડી?
મુકેશભાઈ, શક્ય હોય તો ઓસરી કે એવી વરસાદ ના પડતી હોય એવી કોરી જગ્યામાં જ એમને રાખવાના. પણ માનો કે એવી વ્યવસ્થા કરી શકાય એમ ના હોય તો એવી ઊંચી જગ્યાએ ઉભા રાખવાના કે જ્યાં પાણી ભરાઈ ના રહે અને વરસાદ બંધ રહે કે તરત જ બધું કોરું થઈ જાય.
હેડો, એ તો કરીએ, પણ ગમાણમાં પેલી ઈતરડી અને જુઓનો ત્રાસ તો એકે એક પશુને એવો ફૂલી ખાય છે, એવો ફૂલી ખાય છે.
અને એમાંય ઓલી ઈતરડ્યું તો એક હારે એટલી બધી થઈ જાય છે ને કે ક્યાંથી આવે છે એ જ ન સમજાતું.
બોલો
લક્ષ્મી ભાભી, એટલે જ તો આવી જીવાતોને રાક્ષસી કે માયાવી જીવાતો કહે છે.
એટલે શું એ હાચો હાથ માયાવી હશે?
ના ભાઈ ના, બધી વાતો છે. સાચી વાત તો એ છે કે માદા ઈતરડી પશુથી લઈને માણસનું પણ લોહી ચૂસતી જાય છે અને ઈંડા મૂકતી જાય છે. એટલે 21 જ દિવસના એના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 20,000 જેટલા ઈંડા એ મૂકે છે.
ઓહો, એક ઈંતરડી 20,000 ઈંડા મૂકે છે? તો જમીન પર હેડવાની જગ્યા જ ના રહે.
અને બાપડા પશુને કે આપણને પગ મૂકવાની જગ્યા ન બચે.
જો એ બીજા પશુઓના પગ નીચે ગરમીથી કે દવાથી કે પક્ષીઓના ખાવાથી મરતી ના હોત ને તો એવું જ થાત, પણ આપણે એવો મફતનો ઉપાય કરતા નથી.
અરે, ઉપાય કરવો હોય તો કરવો શી રીતે? પક્ષીઓ થોડા જ આપણી ભાષા સમજે છે કે આપણે અમને બોલાવીએ અને કહીએ એટલે આની ઈતરીઓ ખાઈ જાય.
બીજા પક્ષીઓને બોલાવી ન શકાય, પણ જે પક્ષીઓને પાળી શકાય એવા મરઘા બતકાને તો પાળી જ શકીએ ને.
હા હો માળું, આ વિચાર તો આવ્યો જ નહીં. એ ગૌરીબેન, આ સલાહ તો હંધાય પશુપાલક ને આપવા જેવી છે. હા,
અને એ સલાહ જો પશુપાલકો માને ને તો કેટલો બધો ફાયદો થઈ જાય.
અને વળી પશુઓને હેરાન ના થવું પડે એ નફામાં.
અને આપણે તબેલામાં કે ગમાણમાં તપાહ કરવાની જરૂર જ નહીં કે ઈતડી છે કે નહીં.
બસ મરઘાને ગમાણમાં છૂટા ફરવા દેવાના, એમની મેળે જ ખૂણે ખાચરેથી ખોદીને ઈતડીઓ, છાણના કીડા કે જુવા જેવી બધી જીવાતને ખાઈ જશે.
આ એમ તો હંગાત રહેતા હોય તો ગાય ભેંસના કાન નાકના શરીર પરથી વીણીને જીવાત ખાઈ જાય છે.
હા, એ ગૌરીબેન, ઈ તો કુકડા રાખીને ત્યારની વાત થઈ, પણ હાલ તો ઢોરને જીવાતથી બચાવવા આ કાંઈક તો ઉપાય કરવો પડે કે નહીં.
ભાભી, એ માટે બજારમાં બુટોક જેવી હળવી જંતુનાશક દવા તો મળે જ છે ને?
તો એ દવા પંપમાં નોખીને છાંટવાની?
મુકેશભાઈ, આ તો કઈ થોડી પાકમાં દવા છાંટવાની છે કે પંપથી છંટાય? એને તો એક ડોલમાં પાણી લઈને અંદર 15-20 મિલીલીટર મેળવવાની, અને પછી ચોખ્ખું કપડું પલાળી એ ભીના કપડાનું પોતું ઢોરના શરીર પર ફેરવી દેવાનું. બસ બધી જીવાત દવાની અસરને લીધે એની મેળે જ નીચે ખરી જશે અને મરી જશે.
એ ગૌરીબેન, ગુરુવારે તો વાતોમાં આ સમય ક્યાં વીતી જાય છે ને એની ખબર જ નથી રહેતી. બોલો, આ હાથ ને 35 તો થાવાય આવી ને હજી તો આપણે ઇનામી સવાલે પૂછવાનો બાકી છે.
ભાભી, એ તો હું તૈયાર રાખીને જ બેઠી છું. લો મુકેશભાઈ, વાંચી જાઓ પરેશભાઈ એ શું સવાલ લખીને મોકલ્યો છે.
હા, લાવ લાવ વાંચી. આ લખ્યું છે, અરે આ ભાઈઓને બુનો, સવાલ એવો છે કે ઈતડી એના જીવનકાળ દરમિયાન કેટલા ઈંડા મૂકે છે?
અરે, આજ તો એની વિગતવાર ચર્ચા થઈ છે. ગમે કઈ દે કે ઈતડી એના જીવનકાળ દરમિયાન કેટલા ઈંડા મૂકે છે.
હા, પણ આજે એક વાત ખાસ કહેવાની છે, અને તે એ કે આજે જવાબ DSC ના અવાજ ઓટલાના નંબર 0 79 30 14 20 00 ઉપર જ મિત્રોએ એમના જ અવાજમાં રેકોર્ડ કરાવવાનો છે.
અને હંગાથે બીજી કોઈ માહિતી જોઈતી હોય તો એ રેકોર્ડ કરાવી જ દેજો. પૂરી 30 લાઈનો ખુલ્લી જ છે, એ સહેજે રાહ જોવાની જરૂર જ નહીં.
બિલકુલ બરાબર. અને હવે જાહેર કરી દો, 183માં કાર્યક્રમના સવાલનો સાચો જવાબ આપીને ઇનામ જીતનારા બે મિત્રોના નામ. લો વાંચો ભાભી.
એ લાવ લાવ. વાહ, તો પહેલું નામ છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામ ગોમટાના મગનભાઈ ચાંગેલા.
અને બીજા વિજેતા છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામ ખીચાના હસમુખભાઈ ક્યાડા.
હા મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. બાકીના તમામ જાગૃત ખેડૂત ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
એ તમારે ગમે એવી ખેતીને લગતી મૂંઝવણ હોય તો અવાજ ઓટલામાં રેકોર્ડ કરાવી દો કે ટપાલ લખો, એ જવાબ તો તમને મળી જ જવાનો છે.
સરનામું તો સહેલું જ છે, સજ્જતાનો સંગ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પોહે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ એક જ છે, તમારી ખેતી ઓછા ખર્ચે અને ઓછી મહેનતે સમૃદ્ધ થાય.
એટલે ફોન કરતા રહેજો ને ટપાલ લખતા રહેજો. એટલે ભલામણ હારે અત્યારે કહી દઈએ,
નમસ્તે, આવજો.